श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 2, विषय सूत्र मंगल उपक्रम अभिधेय हेतु गाथा 1-8, स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
ओंकार बिंदु से उक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरां धाना ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्री आत्मसिद्धि शास्त्र परम कृपाणु देवे, जगतना जीवोनी मुक्ति ने मार्ग बतावा माटे जेनी रचना करी छे एनी बधीज गाथाओना स्वाध्यायनो आपणे उपक्रम योज्यो छे। आजे आ स्वाध्यायमां गाथा 1-8 सुधीना स्वाध्याय एनी विचारणा आपणे करीशुं।
जे स्वरूप समजा विना पाम्यो दुख अनं समजाव्यों ते पद नमो श्री सदगुरु भगवन।
शुरुआतमां गाथानो अर्थ जे परम कृपाणु देवे अंबालालभाई लखेलो जे एमणे जोई तपास्यो छे ते अने त्यारबाद आपणे एनी विशेष विचारणा करीशुं। जे आत्मस्वरूप समझ्या विना भूतकाळे हूँ अनंत दुख पाम्यो ते पद जेणे समझाव्युं एटले भविष्यकाळे उत्पन्न थवा योग्य एवा अनंत दुख पामत ते मूळ जेणे छेद्युं एवा श्री सद्गुरु भगवानने नमस्कार करू छुं। मंगलाचरणनी अंदर सर्वप्रथम सद्गुरु भगवंत ने नमस्कार करे छे। शा माटे? आ आत्मसिद्धि नी अंदर नो उद्देश्य शुं छे? जगतना जीवोने दुख थी मुक्ति ए बधा ज शास्त्रों नुं लक्ष्य छे। दुख थी मुक्ति अने सुखनी प्राप्ति। सुख केवुं? अनंत, अव्याबाद, अक्षय। एवा सुखनी प्राप्ति माटे दुख थी मुक्ति थाय तो सुखनी प्राप्ति थाय। जीवनु अनादिनु परिभ्रमण अनंत काल मा ए आ सुख ने दुख लौकिक संसारना ए भोगवतो ज रह्यो छे। जे स्वरूप समझ्या विना एनु कारण शुं? हे प्रभु, अनंत दुख हूँ पाम्यो, पाम्यो दुख अनंत, अनंत दुख हूँ पाम्यो। केटला पाम्यो? तो एक भव मां पाम्यो छु, અનંત દુઃખ પામ્યો છે એનો મતલબ એ કે જ્યારથી આ મારું અસ્તિત્વ છે ત્યારથી દુઃખ દુઃખ અને કેવળ દુઃખનો જ અનુભવ મેં કર્યો છે. એટલે જો દુઃખની ગણતરી કરું તો અનંત દુઃખ હું પામ્યો છું. સેના કારણે દુઃખ મળ્યું? આ જીવને દુઃખ પ્રાપ્ત થવાનું કારણ શું? જે સ્વરૂપ સમજ્યા વિના. સ્વરૂપમાં કૃપાળુ દેવે પત્રાંક 387માં કહ્યું છે કે જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવા પડે. પોતે પોતાને ભૂલી ગયો છે તેથી જ તેને સતસુખનો વિયોગ છે. હું કોણ છું? મારું સ્વરૂપ શું? દેહ જે વિનાશી છે તે કે અંદર રહેલું ચૈતન્ય ખબર નથી. સ્વરૂપનું અજ્ઞાન એટલું બધું છે કે પ્રાથમિક ભૂમિકામાં એટલું ખબર છે કે દુઃખ મેળવા કરું છું. પરિભ્રમણ, અનંત પરિભ્રમણ, અનાદિકાળથી પરિભ્રમણ અને દુઃખની જ પ્રાપ્તિ અને દુઃખનો જ અનુભવ છે. આ વાત શંકા વિનાની છે. જ્ઞાની પુરુષ ત્યાં કહે છે કે એ તારા અનંત દુઃખનું કારણ તું સ્વરૂપને સમજ્યો નથી તે છે. તારું સ્વરૂપ શું છે? કૃપાળુ દેવ કહે છે કે સ્વરૂપ તો સહજ છે, પરદ્રવ્યથી મુક્ત છે, અસંગ છે, મન વચન કાયાના ત્રણેય યોગથી રહિત છે. આ સ્વરૂપ તો સહજ છે. આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. ક્યાં ગલતી થઈ ગઈ? જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી એને બાકીના જીવનના વ્યવહારની અંદર એ વ્યવહાર કેવી રીતે કરવો એને ખબર ન હોય. એક માણસ ગાંડો છે, એને હોશ નથી, એટલે એ રસ્તા વચ્ચે કપડાં કાઢી નાખે છે, ગમે તેમ બોલે છે, ગમે તેવી ચેષ્ટા કરે છે, ગમે તે પ્રકારનો વ્યવહાર કરે છે, અભદ્ર વ્યવહાર કરે છે. તો એને પૂછીએ કોઈને કે આનું કારણ શું, તો કે એને ખબર નથી કે પોતે કોણ છે. એની જો જાણકારી એને થઈ જાય કે હું પોતે કોણ છું, એટલે બધો વ્યવહારની અંદર પરિવર્તન થઈ જાય. આપણે છોકરો તોફાન કરતો હોય તો શું કહી કે લા આવડો મોટો થયો ને હવે તું તોફાન કરસ? એને હું મોટો થયો છું જાણકારીનો અભાવ છે આપણી દ્રષ્ટિએ, કે જો આને કોઈ હિસાબે એટલી જાણકારી થાય. એલા તે આવું કામ કર્યું? તારા બાપ કોણ છે તને નથી ખબર? તું ક્યાં ઘરનો છું? તારું ખાનદાન કયું? તારું કુટુંબ કયું? એને જાણકારીનો અભાવ છે. જેમ જેમ એને એનું જે કંઈ આપણે લૌકિકની દ્રષ્ટિ વિચાર કરીએ છીએ, જેટલા જેટલા પ્રમાણમાં પોતાની ઓળખ હોય તેટલા પ્રમાણમાં વ્યક્તિનો વ્યવહાર એની સાથે સુસંગત હોય, ઓળખાણની સાથે સુસંગત. કે ભાઈ અમે રસ્તા વચ્ચે ખસું નહીં, હું તો એક મેનેજિંગ ડિરેક્ટર છું, ઓફિસર છું, આપણું કામ નહીં આ રસ્તા વચ્ચે, આ લાઈનમાં આ કૂચે મરવાનું ને આમ કરવાનું તેમ કરવાનું. ભાઈ શું વાંધો આવ્યો? બધાય માણસ છે ને, તું માણસ છો. ના, હું માણસ નથી, હું વિશેષ છું. એની વિશેષતાની ઓળખાણ પોતાને જેને છે એના વ્યવહારની અંદર પણ એવી સૌજન્યતા, એવી ભદ્રતા, એવું સાલસપણું એ હોય છે. આ જીવને પોતે આખા વિશ્વની અંદર જે છ દ્રવ્યો છે એની અંદર ખબર નથી કે તું કોણ છો. જ્ઞાનીએ આ પ્રારંભ કર્યો છે. પરમાર્થ માર્ગનો પ્રારંભ સ્વરૂપની સમજણ એ મેળવવી, પોતાની ઓળખાણ. જીવને પોતાને જ ભૂલી ગયો છે અને પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, એ અજ્ઞાનના કારણે જ એ પોતે સતસુખથી એનો વિયોગ છે. એટલે શરૂઆતમાં જ પરમ કૃપાળુ દેવે મોક્ષમાળાની અંદર આ પાયાનો પ્રશ્ન કર્યો,
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું.
હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ ખરું શું છે, અને આ બધા વડગણા સંસારની અંદરના જે છે એ કોના સંબંધના કારણે છે, કયા કારણે છે, રાખવા છોડી દેવા મારા છે કે મારા નથી, આનો વિચાર જેને કર્યો છે, માત્ર સ્વરૂપનો વિચાર કર્યો છે, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એ જર્ની ટુવર્ડ સાલ્વેશન બિગિન્સ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, હુ એમ આઈ. મુક્તિની યાત્રાનો પ્રારંભ હું કોણ છું અહીંથી થાય છે. કસ્ત્વમ કોહમ કોમે માતા કોમે તાતઃ, હું કોણ છું, કુતો આગતઃ, ક્યાંથી આવ્યો છું, મારા મા બાપ કોણ છે. આ શરૂઆત વેદ ઉપનિષદ બધા જ આગમો અધ્યાત્મનું આખું દર્શન વેદકાળથી માંડીને મહર્ષિ રમણ સુધી આ શરૂઆત. મહર્ષિ રમણ પણ એ જ પહેલો ક્વેશ્ચન, હુ એમ આઈ, હું કોણ છું. આ સ્વરૂપ જીવ સમજ્યો નથી તેના કારણે અનંત કાળથી એ દુખી થાય છે. આવું પદ એનું પોતાનું સમજાવ્યું તે પદનમું, મારું કોઈ પદ છે, પદ છે એ હંમેશા શાશ્વત છે. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત, સદગુરુ ભગવંતે મને મારું પદ સમજાવ્યું. આજે આપણે જેને ઓળખીએ છીએ તે પર્યાય છે, પદ નથી. પદ એ તો મૂળ શુદ્ધ તે આત્મપદ. મારું પદ છે એ તો આત્મા છે. પદ ત્રિકાળા બાધિત હોય છે. એ પદ જેણે સમજાવ્યું કે તું આ દેહ નથી, તું આ ગતિ નથી, તું આ યોનિનો જીવ નથી, આ બધા સગા સંબંધી ભાઈ ભાંડુ કાકો મામો ભત્રીજો, આ બધું જ તારું કોઈ સ્વરૂપ નથી, એ તો વિનાશી છે, પલટાતું છે, પર્યાય છે, પદ નથી. પદ ત્રિકાળા બાધિત હોય, પદ શાશ્વત હોય. મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જીન સ્વરૂપ, એવું મારું પદ જેને સમજાવ્યું એ સદગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું. અને પદ કહેતા છ પદની સ્થાપના અહીંયા મૂકી દીધી. કોણ દુઃખ પામ્યો, તો કે સાહેબ હું. તો કે કેટલું દુઃખ પામ્યો, તો કે અનંત. તો અનંત દુઃખ પામનાર તું કોણ, આ દેહધારી હું કે આત્મા હું. તો દેહ શરીર નીકળી ગયું ત્યાં તરત જ સ્થાપના થઈ, આત્મા છે નિત્ય છે, આ આત્મા છે ને આ નિત્ય છે. પામ્યો દુઃખ અનંત અને સમજાવ્યું તે પદ નમો. એ પદ છે એટલે મારું પક્ષ પદ છે, એ મોક્ષ પદ છે, એની પણ સ્થાપના થઈ. તો દુઃખ શું કામ મળ્યું તને, કારણ કે તું કર્મનો કરતા છું ને કર્મનો ભોગતા છું, એ જ સુખ દુઃખની રમત છે. જો તું તારા પદમાં હો તો દુઃખનો કોઈ પ્રશ્ન નથી. એટલે આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, એ છે એ કર્મનો કરતા છે ને ભોગતા છે, અને કરતા ભોગતા પણ છે, એટલે જ આ સંસાર છે, પરિભ્રમણ છે, સુખ દુઃખનું આ ચક્ર ચાલે છે. એ પદ જે છે એ મૂળ શુદ્ધ પદ આત્મ છે, અને સમજાવનાર છે એ સદગુરુ ભગવંત છે. કોણ ભગવાન, તો કે છે કે જેણે સદગુરુની જેની પોતાની ગ્રંથિ છેદાઈ ગઈ છે એવા જે સદગુરુ, એવા નિર્ગ્રંથ અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. ઉપદેશ છાયામાં હું જે વાક્યો વાંચું છું એ વચનામૃતમાંથી જ લખેલા છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ, જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. સદગુરુ એ છે કે જેને પોતાનું આત્મ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ્યું છે, માટે સદગુરુને ભગવાન કહ્યા છે. એવું જે સદગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું. આ પહેલી ગાથાની અંદર સ્વરૂપની ઓળખાણ નથી, એને કારણે આ અનાદિનું અનંતનું દુઃખ છે. મૂળ પદનું ભાન નથી, મારું ઓળખાણ સ્વરૂપ છે એ મારું મૂળ પદ છે, એ મોક્ષ પદ છે. કર્મ રહિતનું પદ મૂળ પદ છે, એને ભાવ કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, નો કર્મ નથી. જ્ઞાન દર્શન આત્મા એવો હું શુદ્ધ ચૈતન્ય એ મારું પદ છે, જે શાશ્વત છે, ત્રિકાલા બાધિત છે, જે મારો સ્વભાવ છે. આ પદ મને સમજાવનાર કોણ? શ્રી સદગુરુ ભગવંત જે ભાગ્યવાન છે, જેણે એ પદને પ્રાપ્ત કર્યું છે, અનુભવ્યું છે અને એણે મને સમજાવ્યું છે. આખી રમત આ ક્યાં આવીને સમજો નથી? આ જીવમાં સમજણનો અભાવ છે, સમજ્યો નથી અને સદગુરુએ સમજાવ્યું છે. તો સમજવું એટલે શું? તો કે જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણવું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થાય તેનું નામ સમાવવું છે. વસ્તુતા એ બંને એક છે. અનંતકાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજવું ને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણની નિવૃત્તિ થઈ નહીં. જો સમજે તો સમજ્યા તે સમાયા. આ બધી જ જે ઉતાપ છે સંસારમાં એનું કારણ સમજણનો અભાવ છે. આ અધૂરા ઘડા છલકાય છે બધા અને એને જ કારણે સંસારમાં આ સ્વચ્છંદનું આપણું ડાપણ ચાલે છે. અહંભાવ અને મમત્વ ભાવ એના પ્રેરણા તત્વ છે. જે સમજ્યા ગયા છે એ તો બધા સમાઈ ગયા છે, પોતાના સ્વરૂપને જે સમજ્યા એ તો સ્વરૂપમાં સમાઈ ગયા છે. માટે સ્વરૂપના સમજણના કારણે સમજો નથી માટે અનંત દુઃખ છે અને સદગુરુએ આ પદ સમજાવ્યું છે માટે એ ભગવાન છે. એટલે બીજી ગાથામાં કહે છે, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગો. પરમ કૃપાળુ દેવ કહે છે કે આ વર્તમાન કાળ, હુંડા અવસર્પિણી કાળ, કરાળ કાળ, કળિયુગ, દુષમ કાળ, દુઃખે કરીને સત્સંગ પ્રાપ્ત થાય, દુષમ દુઃખે કરીને સત મળે, સતને સાંભળવા મળે, સત્પુરુષ મળે, સત્સંગ મળે, એ આ કાળની અંદર ઘણું દુષ્કર છે. બાકીનું બધું સરળ છે. પૂતગઢનું સાધન, પૂતગઢની સામગ્રી, પૂતગઢના સુખો એ તો આ કાળમાં વધારે ને વધારે સુગમ છે. રોજ નવા નવા સુખો મળતા જાય છે. રોજ દુનિયામાં 500 આઈટમો નવી બહાર પડી છે અને પડતી જાય છે. વર્લ્ડના દુનિયાના માર્કેટમાં સુખ સામગ્રીના ભોગ ઉપભોગની સામગ્રી રોજની મિનિમમ 500 બહાર પડે છે. એક કોસ્મેટિકની કેટલી આઈટમ હશે, એક સાબુ કેટલા પ્રકારના હશે, કપડાં કેટલા પ્રકારના હશે, હેર ઓઇલ કેટલા પ્રકારનું હશે, અરે દાઢી કરવાના સાબુ ને બ્રશ કેટલા પ્રકારના હશે, દંતમંજન કેટલા પ્રકારના હશે. વિચાર કરો, આ જીવની શરીર અને શરીરના ભોગ ઉપભોગના સાધનો એક એકનો વિચાર કરો તો રોજ કેટલી આઈટમ બજારમાં નવી આવતી હશે. આ કાળમાં એની દુષ્મતા નથી, એ તો વધતું છે. કેવા ટેલિફોન, કેવા ટીવી, કેવી કેસેટો, મનોરંજનના સાધનો કેવા, સંચારના માધ્યમો કેવા. કાળ આપણને લાગે કે ઓહો, 50 વર્ષ પહેલા આપણા બાપદાદા તો બિચારા દુઃખી હતા, ફાનસના અજવાળે બેસતા હતા, એની પાસે તો સમય પસાર કરવા માટે ટીવી નહોતો, તો એનો ટાઈમ જતો હતો. આવી સ્થિતિ હતી. અને એ જગ્યાએ આજે તો જ્ઞાની પુરુષ કહે છે, કાળ અમે દુષ્મ કહીએ છીએ, એનું કારણ મોક્ષ માર્ગનો લોપ છે. આ કાળમાં બાકી બધું છે, પરિભ્રમણનો માર્ગ વધારે સુગમ થયો છે, સંસારમાં રખડવાનો માર્ગ વધારે મજબૂત થયો છે, એને આસફાલ્ટના માર્ગ બનાવ્યા છે, એમાં આપણી ગાડી હવે ક્યાંય અટકે એમ નથી, ફર્સ્ટ ક્લાસ રોડ બનાવ્યા છે, હાઈવે, નેશનલ હાઈવે, ગ્લોબલ હાઈવે, આખી સૃષ્ટિમાં 14 રાજલોકમાં આપણે પરિભ્રમણ કરવું તો આપણી ગાડી ક્યાંય અટકે નહીં, ક્યાંય પંચર ન પડે એવી પ્રકારના રસ્તાઓ બની ગયા છે. સેના પરિભ્રમણના સંસારના રઝળપાટના રસ્તાઓ સરસ થયા છે. મોક્ષ માર્ગ તો કે એ તો લોપ થઈ ગયો, એ તો કેળી હતી, જ્ઞાની પુરુષોએ કંડારી હતી, સત્પુરુષો ચાલતા હતા તો ક્યાંક ઇંધણ મળતા હતા. આજે એ મોક્ષ માર્ગની કેળી પણ અદ્રશ્ય થઈ ગઈ છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. આવો પોતાનું સ્વરૂપ સમજવા માટે, પદ પ્રાપ્ત કરવા માટે માર્ગ તો જોઈએ આ જગતના જીવોને. આવા જીવોને આજે પદને પ્રાપ્ત કરવા માટે માર્ગનો લોપ થયો છે. આ માર્ગદર્શ્ય થઈ ગયો છે, લુપ્તપણાને પામ્યો છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપી. આ વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ ઘણો લોપ થઈ ગયો છે. જે મોક્ષ માર્ગ આત્માર્થીને વિચારવા માટે અત્રે પ્રગટ રૂપમાં કહીએ છીએ, અમે જીવને પોતાના મુક્તિનો માર્ગ, મોક્ષ માર્ગ, સંસારના પરિભ્રમણથી છૂટવાનો માર્ગ, અનંત દુઃખ જો નહીં સમજે તો ભવિષ્યમાં પણ અનંત દુઃખ પામશે, એનાથી એને મુક્તિનો માર્ગ, એને મોક્ષ માર્ગ કહેવાય છે. એ મોક્ષ માર્ગ આ કાળની અંદર લોપ થયો છે, અને એ મોક્ષ માર્ગ લોપ થયેલા માર્ગને ફરીથી અમે પ્રગટ રૂપમાં કહીએ છીએ. ભાખ્યો અત્ર અગોપ્ય. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે અગોપ્ય. અગોપ્યનો અર્થ કંઈ પણ વસ્તુ છુપાવ્યા વિના ખુલમ ખુલા યથાતથ્ય જેવો શ્રી વિતરાગે મોક્ષ માર્ગ ભાખ્યો છે તેવો જ, તે જ પ્રકારે એમાં કોઈ પણ પ્રકારની ક્યાંય બાંધછોડ નથી. સંપૂર્ણ માર્ગ, વિશુદ્ધ માર્ગ એ અમે અહીંયા ભાખ્યો અહીંયા કહીએ છીએ. આવો મોક્ષ માર્ગ, કેમ કે કાળ ઘણો ખરાબ છે, અહીંયા કે છે મોક્ષનો માર્ગ તો કંઈ બહાર નથી પણ આત્મામાં છે. અગોપ્ય પ્રગટપણે ખુલમ ખુલા કંઈ પણ છુપાવ્યા વિના આ ગ્રંથનું અભિધેય છે. આ ગ્રંથનો ઉદ્દેશ શું? આત્મસિદ્ધિ ગ્રંથનું અભિધેય શું? આત્મસિદ્ધિ ગ્રંથનો હેતુ શું? તો કાળબળના કારણે છિન્ન વિચ્છિન્ન થયેલો, છેદ વિચ્છેદને પામેલો, ખંડ ખંડિત થયેલા એવા મોક્ષ માર્ગને અગપ્ય રૂપની અંદર ભગવાને જગતના જીવો સામે ખુલ્લો કરી દીધો. વિચારવા આત્માર્થીને કેના માટે? આત્માર્થી માટે. બીજાને આની કઈ કિંમત નથી. જેને એ માર્ગે જવાની ઝંખના છે, જેને એ માર્ગ મેળવવાની ઈચ્છા છે, એને માટે આ માર્ગ ખુલ્લે ખુલ્લો હોય, એવો હોવો જોઈએ, સુગમ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ. એ કેના માટે? જેને જવું છે ને. અરે જે ગામ જવું જ નથી એની દિશા શું કામ પૂછવી? જો મોક્ષ મેળવવાની ઈચ્છા ન હોય, જો સંસારથી હજી થાક લાગ્યો ન હોય, જો પરિભ્રમણમાં અને સંસારના સુખમાં આનંદનું વેદન થતું હોય, તો એના માટે ભગવાન કે અમે આ માર્ગની વાતની કંઈ વાત કરતા નથી. એટલે બીજી ગાથામાં જ આ મોક્ષ માર્ગ અમે કહીએ છીએ, પ્રગટ કહીએ છીએ, છતાં પણ કહ્યું છે કેના માટે. ગ્રંથનો હેતુ અને ગ્રંથ કેના માટે, કેને ઉદ્દેશીને લખ્યો છે? આત્માર્થીને. જેને આત્મા પામવો છે તે આત્માર્થી. આત્માનો અર્થ, જેને આત્માનો અર્થ સારવો છે એવો જે છે, એવા જગતના જીવો છે એ બધા આત્માર્થી છે. એને અમે આ વિચારવા માટે આ મોક્ષ માર્ગ કહીએ છીએ. કારણ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. મોક્ષ માર્ગનું જ્ઞાન વિચારવાથી થાય. આ તો અભ્યંતર માર્ગ છે, અને અભ્યંતર માર્ગ વિચારણાથી ખુલે છે. માટે અહીંયા કહ્યું છે કે આત્માને કર્મથી મુક્ત કરાવે, કર્મ બંધના હેતુઓથી અટકાવે, સ્વરૂપની સંપ્રાપ્તિ કરાવે તે મોક્ષ માર્ગ છે. કેવળ સમવસ્થિત શુદ્ધ ચૈતન્ય તે મોક્ષ, અને તેનું અનુસંધાન તે મોક્ષ માર્ગ. આવો મોક્ષ માર્ગ આત્માર્થી જીવો વિચારી શકે માટે અમે અહીંયા કહીએ છીએ.
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો.
શું સ્થિતિ છે! ભગવાને આ શાસ્ત્રની રચના કરી. પહેલા વહેલા જોયું કે માર્ગનો લોપ છે. જગતના જીવો પહેલી ગાથામાં કહ્યું કે અનંત દુઃખને પામ્યા છે. મૂળ પદનું એમને સ્વરૂપ સમજ્યા નથી. આ સમજાવવું જોઈએ. બીજી ગાથામાં કહ્યું કે પણ માર્ગ જ લુપ્ત થઈ ગયો છે કાળબળના કારણે. વર્તમાન કાળ, પૂતગલનું ભૌતિકતાનું સામ્રાજ્ય, મટીરિયાલિઝમ, સુખ સાધનના સામગ્રી એટલી બધી છે, અધિકતા છે, વિપુલતા છે. પૂતગલનું મહત્વ, પૈસાનું મહત્વ, દ્રવ્યનું મહત્વ, ધનનું મહત્વ, જગતના જીવોને આ માર્ગ લોપ થઈ ગયો છે. જીવોની સ્થિતિ શું છે? જગતમાં જીવો છે એની અંદર કહ્યું છે કે ઓહો, ધર્મને પામવા માટે પ્રયત્ન કરનાર જગતની અંદર જીવો બે પ્રકારના છે. જે ધર્મની સાધના કરે છે, માર્ગ લોપ થઈ ગયો છે, હવે સાધના કેવી રીતે કરે છે? આ ત્રીજી ગાથામાં જગતના આવા જીવો જેને આત્માને પ્રાપ્ત કરવો છે એનું ભગવાને વર્ગીકરણ કર્યું. બે પ્રકાર, બે વર્ગ છે આની અંદર. કોના? આત્માર્થી જીવોના બે વર્ગ છે. હો, સંસારી જીવોની વાત નથી કરી.
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો.
કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે અને કોઈ શુષ્ક જ્ઞાનને જ વળગી રહ્યા છે. એમાં જ મોક્ષ માર્ગ માને છે જે જોઈને દયા આવે છે. કયા જીવો? સંસારી કે આત્માર્થી? આત્માર્થી. મોક્ષનો માર્ગ માને છે, સંસારીની વાત જ નથી. હવે આત્માર્થી જીવોમાં બે વર્ગ. એક કીધું કે માત્ર ક્રિયાજળ થઈ રહ્યા છે અને બીજા શુષ્ક જ્ઞાનમાં ઉતરી ગયા છે. અને બે જણા શું માને છે? બંને પ્રકારના, બંને વર્ગના લોકો કે અમે આ મોક્ષનો માર્ગ આચરી રહ્યા છીએ, આનાથી અમને મોક્ષ મળશે અથવા મૂળ પદની પ્રાપ્તિ થશે. ભગવાન કહે છે કે આ જોઈને શું થાય છે? અમને કરુણા આવે છે. અરે, જ્યાં વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી એવી મિથ્યા માન્યતામાં જગતના જીવો ધર્મના નામે મિથ્યા વાસનાઓને પોષવાની અંદર આ કોઈ ક્રિયાજળ અને કોઈ શુષ્ક જ્ઞાની, આ કોઈ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ નથી. કરુણા આવે છે આ જ્ઞાની પુરુષને, કરુણા આવે છે. એ કહે છે કે ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે, અથવા તો બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉઠાપવામાં મોક્ષ માર્ગ કલ્પ્યો છે, અથવા સ્વમતી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પ્યો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ માર્ગ પામવામાં સ્તંભભૂત થાય છે. જગતના જીવો કાં તો શુષ્ક ક્રિયામાં રહી ગયા, કાં શુષ્ક જ્ઞાનમાં રહી ગયા છે, અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉથાપી છે. અને કોઈએ ગમે ત્યાંથી અધ્યાત્મ શાસ્ત્રો પોતાની સ્વમતી કલ્પનાથી વાંચી લીધા અને નિર્ણય કરી નાખ્યો છે કે મોક્ષનો માર્ગ આ પ્રકારનો છે. આ કલ્પના કરી છે. એમ કલ્પાયાથી જીવની કલ્પના છે. એ કલ્પાયાથી જીવને સત્સમાગમ આદિ હેતુમાં તે માન્યતાનો આગ્રહ આડો આવે છે, સ્તંભભૂત થાય છે. જેમાં આગળ દોડવું હોય અને થાંભળો આવી જાય તો પછડાય, અથડાય, એમ આ જગતના જીવોને માર્ગ મળે એમ નથી. માટે વિચારવાન જીવે તે લક્ષ્ય રાખી ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતા યથાશક્તિ વૈરાગ્ય આદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદી દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. કારણ કે જગતના જીવોનો આ પ્રકાર છે, એક કે છે ક્રિયા કરવી જ નહીં. જગતના જીવોનું વર્ણન આ કૃપાળુદેવે લખેલું છે, એ આપણે સંકલન છે. એક પ્રકારના જીવ, ત્રણ પ્રકારના જીવમાં એક પ્રકારનો જીવ માને છે ક્રિયા કરવી જ નહીં. ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય, બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિની રઝળપાટ ચાલુ રહે છે, માટે એ ટળે ત્યારે ખરું એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણીને કરતા નથી અને પાપના કારણો સેવતા અટકતા નથી. આ પ્રકારના જીવોએ કંઈ કરવું જ નહીં અને મોટી મોટી વાતો કરવી, એટલું જ છે. આ જીવોને અજ્ઞાનવાદી તરીકે મૂકી શકાય. આ ડાપણ એનું, ક્રિયા કરવી જ નહીં. ક્રિયા દેહ કરે છે, જીવ ક્રિયા કરી શકે જ નહીં. ક્રિયાથી કંઈ થાય નહીં, દેવગતિ સિવાય કંઈ મળે નહીં, સંસારની રઝળપાટ રેજ. આવી પ્રકારની કલ્પના, મિથ્યા માન્યતા, આ બધા પાપના કારણો સેવતા અટકતા નથી. જ્ઞાનની મોટી મોટી વાત કરનારા આવા જીવો પાપના કારણ સેવતા હોય છે. તો ભાઈ, તું જે ક્રિયા નથી કરતો, ધર્મની જે કંઈ ક્રિયા છે એનો નિષેધ કરસ, તો બીજી જે ક્રિયા થાય છે એનું ફળ મળે કે ન મળે? હું ધર્મની ક્રિયા છે એ મારાથી થાય જ નહીં, કોઈ જીવ ધર્મ કરી શકે જ નહીં, એ થતો જ નથી. તો હું કંઈક તો કરું કે નહીં? ત્યારે પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, સમયે સમયે એનું પરિણમન છે. તો હું માનો કે સામાયિક નથી કરતો, દેવ દર્શન નથી કરતો, મારે કંઈ કરવું જ નહીં, એ આત્માની ક્રિયા જ નથી, તો ત્યારે કંઈક થાય છે કે નહીં? એ થાય છે, એ ક્રિયા ફળવતી ખરી કે નહીં? એ થાય ત્યારે અશુભ થાય કે બીજું થાય? તો અશુભ થાય તો અશુભ કર્મબંધ થાય કે નહીં? તો પાપનું કારણ સેવસ કે પુણ્યનું સેવસ કે મુક્તિનું સેવસ, શું કરસ તું? બહુ સમજવા જેવું છે. કૃપાળુ દેવે તો કેવી આપણી આંખ ઉગાડી દીધી છે. એટલે કે છે, પાપના કારણો સેવતા અટકતા નથી. બીજો વર્ગ, એકાંત ક્રિયા કરવી, તેથી જ કલ્યાણ થશે. કંઈ સમજવા વાંચવાની જરૂર નથી, રોજ કીધું છે, કૈરા કરો બસ, એકાંત ક્રિયા કરવી. એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણમાંની કદાગ્ર મૂકતા નથી. આવા જીવોને ક્રિયાવાદી અથવા ક્રિયાજળ ગણવા જોઈએ. આવા ક્રિયાજળ જીવોને આત્માનો લક્ષ્ય હોય નહીં, એને તો આત્માનો લક્ષ્ય નથી. અને અમને આત્મજ્ઞાન છે અને આત્માને ભ્રાંતિ હોય જ નહીં. આ ત્રીજો વર્ગ, આત્માને ભ્રાંતિ હોય જ નહીં, એ તો જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે. આત્મા તો કરતાય નથી ને ભોગતાય નથી, માટે કાંઈ નથી. આવું બોલનારાઓ શુષ્ક આધ્યાત્મી પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતા અટકતા નથી. જગતના આ સ્વરૂપ છે. જગતના જીવોની અંદર કાં તો ક્રિયાજળ છે, કાં તો શુષ્ક જ્ઞાની છે. આવા જગતના જીવોની ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની ભગવાન 718માં પત્રમાં કહે છે કે બંને ભૂલ્યા છે અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે. તે માત્ર તેમનો દુરાગ્રહ, તે અમને પ્રત્યક્ષ દેખાય છે. આ બંને ભૂલી ગયા છે. આ ગાથામાં કહે છે કે જગતના જીવોનો આત્માર્થી ધર્મને જે કરી રહ્યા છે તે, પણ ધર્મનું એક પડખું જેને પકડ્યું છે, એકાંતમાં જે છે, એકાંગી થયા છે, કાં તો ક્રિયાજળ અને કાં તો શુષ્ક જ્ઞાની એવી સ્થિતિ છે અને મોક્ષનો માર્ગ માની રહ્યા છે. આ કરુણા અમને ઉપજાવે છે. ભગવાન એનું સ્વરૂપ સમજાવે છે. આગળ,
બાહ્ય ક્રિયા મારા ચેતા અંતર ભેદન કાય, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડમાય.
બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી અને જ્ઞાન માર્ગને નિષેધ્યા કરે છે. તે અહીં ક્રિયાજળ કયા છે. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે, ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞા એ કરે તો તેનું ફળ હોય નહીં. જે ક્રિયા કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં, અનેક ક્રિયાનું ફળ માત્ર મોક્ષ થાય તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ સંસારના હેતુઓ છે. કોઈ ક્રિયાના જો અનેક ફળ થતા હોય, આનંદગંજીએ 24મા સ્તવનની અંદર આ વાત મૂકી છે કે ફળ અને એકાંતનો છે. એક ક્રિયા કરીને એના અનેક ફળ મળતા હોય તો કે છે એક ક્રિયા ખોટી છે, પણ સર્વ ક્રિયાઓનું ફળ એકમાત્ર મોક્ષ, એકમાત્ર આત્માની મુક્તિ. એ પ્રકારનું હોય તો જે ક્રિયા મોક્ષાર્થે ન થાય તો તે ક્રિયા સફળ છે નહીં. માત્ર સર્વ ક્રિયા એ સંસારનો હેતુ બની જાય, માટે બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્ય ક્રિયામાં જીવ કલ્યાણ માને અને અભિમાન કરે છે, માટે ભગવાને કહ્યું છે જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મમાં રહેલા વિકાર મટતા નથી. બાહ્ય ક્રિયા અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ થતું નથી. જે ક્રિયા યંત્રવત ક્રિયાજળપણે અનુપયોગપણે કંઈ પણ ભાવ સ્ફૂરણારૂપ અંતર્ભેદ વિના કરવામાં આવે છે તે કેવળ દ્રવ્ય ક્રિયાનું ઉદાહરણ છે. ઉપયોગ રહિત ક્રિયાજળ અપ્રધાન એ મોક્ષ માર્ગમાં અપ્રશસ્ત છે. આખો જીનમાર્ગ મુખ્યપણે ભાવ ઉપર રચાયો છે. ભાવ એ જેનું જીવન છે તે ન હોય તો ખાલી ખોખું જ રહે છે. ક્રિયાજળને અંતરભેદરૂપ અધ્યાત્મનો સ્પર્શ લેશ માત્ર હોતો નથી, ભાવને સ્પર્શતા નથી, અંતરભેદ અનુભવતા નથી અને જ્ઞાન માર્ગનો નિષેધ કરે છે. આ ક્રિયાજળનું સ્વરૂપ છે. અંતર ભેદાવવું જોઈએ. અંતર જ્યારે ભેદાય, અંતરની અંદરનું જ્યારે સત છે એને સ્પર્શે, પોતાના ચૈતન્યને જ્યારે સ્પર્શે ત્યારે જગતના ચૈતન્ય પ્રત્યે એને આત્મીયતાનો ભાવ થાય. નહીં તો ધાર્મિક માણસ જેવો નિર્દય કોઈ જગતમાં જોવા નહીં મળે. કેટલી કેટલી ક્રિયા કરવા છતાં સંવેદનમાં કેટલો બુઠ્ઠો છે આ માણસ, જગતના જીવોની પણ એ યતના કરતો નથી, જગતના જીવોની પણ એ મૈત્રી ચિંતવી શકતો નથી, જગતના જીવોનું હિત કરી શકતો નથી અને પોતાના સ્વાર્થને ખાતર ગમે તેટલી નીચ કક્ષાએ સુધી જવા માટે એના પેટનું પાણી હલતું નથી અને ધાર્મિક ક્રિયાઓ એટલી બધી કરે છે, કષાયમાંથી જરાય નિવૃત્ત થતો નથી, કુટુંબમાં ક્લેશ અને સંકલેશ ચાલે છે, ધંધાની અંદર કપટ અને છેતરપિંડી ચાલે છે, ચારે બાજુ લોકોને છેતરવા અને ધન પ્રાપ્ત કરવું, ગમે તે પ્રકારના કપટયુક્ત આચાર કરવા, આ ધર્મનું લક્ષણ નથી. આટલી ક્રિયા કર્યા પછી, જિનેશ્વરના દર્શન કર્યા પછી, જિનેશ્વરનો માર્ગની આરાધના કર્યા પછી જો અંતર ભેદાયું નથી, જગતના જીવો પ્રત્યે મૈત્રી કરુણા પ્રમોદ અને માધ્યસ્થ ભાવનું જાગૃતપણું ન આવ્યું તો ક્રિયા માત્ર ક્રિયાજળ છે, અંતરભેદ થયો નથી. અંતરભેદ તો જગતના જીવોના દુઃખ પ્રત્યે જેને અનુકંપા પ્રગટે. ધર્મને બીજો દયા સમાન, ભાખ્યુ ભાષણ મા ભગવાન. ક્રિયાજળમાં દયા નહીં હોય, ક્રિયાજળમાં જગતના જીવોની મૈત્રી નહીં હોય. એટલે અહીંયા ભગવાને કહ્યું કે આવી ક્રિયાજળતા એનાથી અનાદિનો દોષ નહીં ઘટે. માટે જ્ઞાનનો વિચાર કર. જીન માર્ગ આખો ભાવ ઉપર છે. તારી ભાવ સૃષ્ટિ જગતના તમામ આત્માઓ એના ચેતન પ્રત્યે આત્મીયતાનો ભાવ હોવો જોઈએ. અને આ જીવ કહી શકે ખામે મી સવ જીવે સવ્ય જીવા ખમંતુ મે મિત્તી મેં સર્વભૂયે શું વેર મજ્જન કેણે મારે કોઈ સાથે વેર નથી એ ડંકાની ચોટ ઉપર કહી શકે એ ક્યારે કહી શકે કે જ્યારે ક્રિયાજળ નથી એનું અંતર ભેદાયું છે આ અંતરનો ભેદ થાય અજ્ઞાનના આવરણ અંદર ભેદાય અને આત્માનો સ્પર્શ થાય ચૈતન્યનો તો ચૈતન્યના સ્પર્શની અંદર જગતના બીજા જે જીવરાશિ છે એ જીવરાશિ પ્રત્યે જીવને દયાનો ભાવ પ્રગટે નહીતર તો એ દયા પણ કાઢી નાખે કે આવું દયા દાન બધું બહુ કર્યું તે અનંત વાર કર્યું જીવ કોઈ દિવસ આ પ્રકારનો નિર્દયી બની શકે નહીં ક્રૂરતા એ જીવનું લક્ષણ નથી કરુણા એ જીવનું લક્ષણ છે એટલે ક્રિયાજળનું સ્વરૂપ ત્યાં બતાવ્યું છે આગળ કહે છે કે તો શુષ્ક જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે
બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે
બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી મોહના પ્રભાવમાં વર્તે છે એ અહીં શુષ્ક જ્ઞાની કહ્યા છે આત્માને વળી બંધ કેવો એ તો નિર્બંધ છે અબદ્ધ છે અસ્પૃષ્ટ છે આત્મા કોઈથી બંધાતો નથી આત્માને કોઈ બાંધી શકતું નથી મોક્ષ ક્યાં મોક્ષ તો તું જ મોક્ષ છો આ મોક્ષ થવા પણ છે જ નહીં આત્મા સદા મુક્ત જ છે એને કોઈ બાંધી શકે જ નહીં અરૂપીને વળી રૂપી બાંધે અનેક પ્રકારની આવી તત્વજ્ઞાનની વાતો નિશ્ચય નહીંના વાક્યો બોલ્યા કરે અને થાય શું વર્તે મોહા વેશમાં અને વર્તન શેમાં મોહને આધીન થઈને વૃત્તિઓને આધીન થઈને વિષય કસાઈને આધીન થઈને વૃત્તિઓ અને આત્માને કંઈ સ્પર્શતું જ નથી ખાઉં છું તો કોણ ખાય છે દેહ ખાય છે પેલા કે જીભ ખાય છે હું નથી ખાતો જીભે ખાવાનું માંગ્યું તું નથી ખાતો તો કોણ ખાય છે તું નીકળી ગયા પછી ખાશે ને સો વર્ષ એના પૂરા થઈ ગયા ઉભા રહ્યો ભાઈ અરે પણ ભાઈ હવે જાજો સમય ન કઢાય કાઢી જાઓ તો પણ ઉભા રહ્યો હજી જલેબી મંગાવી છે એને બહુ શોખ હતો જલેબીનો ખાશે નહીં દેહ તો છે ઈ ક્યાં ખાતો હતો જે ગયો છે એ ખાતો હતો દેહ ખાય છે તો દેહ તો પડ્યો છે તો થોડુંક જલેબી જમાડી દઈ થોડાક ગાંઠિયા ખવડાવી દઈ થોડોક ચા પાઈ દઈ વળી એને મોડું થશે તો બીજે નહીં મળે તો દઈ શકાય ને અને આ ખાઈ શકે ને અરે ભાઈ સંયોગી ક્રિયા અને સંયોગી ભાવ એનું પણ જેને ખ્યાલ નથી એ આત્માને બંધ નથી આત્માને મોક્ષ નથી આત્માનો બંધ કોઈ દી થાય નહીં આત્માને મોક્ષ હોય જ નહીં તું પોતે જ મોક્ષરૂપ છો આવી બધી નિશ્ચય નહીંની વાતો શબ્દની અંદર હૈંકા કરે અને વર્તન મોહાવેશમાં કરે છે